નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાયસીના સંવાદની 11મી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે. રાજ્યસભાની 37 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે અંતિમ તારીખ. એર ઇન્ડિયાએ ટોરન્ટો, ફ્રેન્કફર્ટ અને પેરિસ ચાર્લ્સ ડી ગોલ માટે વધારાની ક્ષમતાવાળી ફ્લાઇટ્સ ચલાવવાની જાહેરાત કરી. અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવા અને બહુપક્ષી મંચો પર સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવા માટે ચર્ચા કરશે. વાતચીત બાદ અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ સ્ટબના સન્માનમાં ભોજન સમારોહનું આયોજન કરશે. શ્રી સ્ટબ ગઈકાલે 4 દિવસની રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. સાંભળીએ એક અહેવાલ.
ફિનલેન્ડ કે રાષ્ટ્રપતિ કા પદ સંભાલને કે બાદ ડોક્ટર એલેક્ઝાન્ડર સ્ટબ કી ભારત કી યહ પહેલી યાત્રા હૈ. શ્રી સ્ટબ આજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સે રાષ્ટ્રપતિ ભવન મે મુલાકાત કરેંગે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ઓર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ભી શ્રી સ્ટબ સે મુલાકાત કરેંગે. ભારત ઓર ફિનલેન્ડ કે બીચ સૌહાર્દપૂર્ણ, મૈત્રીપૂર્ણ ઓર બહુઆયામી સંબંધ હૈ જો સાઝા લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત હૈ. ફિનલેન્ડ કે રાષ્ટ્રપતિ મુંબઈ કા ભી દૌરા કરેંગે. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
રાયસીના સંવાદની 11મી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે. 3 દિવસ સુધી ચાલનારા સંવાદ દરમિયાન વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને વ્યૂહાત્મક સહયોગ પર ચર્ચા કરશે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ રાયસીના સંવાદમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. 2016માં શરૂ થયેલી વાર્ષિક રાયસીના સંવાદ આંતરરાષ્ટ્રીય બાબતો પર ચર્ચા માટે ભારતના અગ્રણી પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વભરના અનેક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળો રાયસીના સંવાદ 2026માં ભાગ લેશે. રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે નામાંકન ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થશે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલથી શરૂ થશે. ઉમેદવારો 9 માર્ચ સુધી પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે. આ બેઠકો માટે મતદાન 16 માર્ચે થશે અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. નેપાળમાં સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગે શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગે પૂર્ણ થશે. નેપાળના 30 મિલિયન લોકોમાંથી 19 મિલિયન લોકો 275 સભ્યોના પ્રતિનિધિગૃહને પસંદ કરવા માટે મતદાન કરશે. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે વધેલી માંગને પહોંચી વળવા માટે એર ઇન્ડિયાએ ટોરન્ટો, ફ્રેન્કફર્ટ અને પેરિસ ચાર્લ્સ ડી ગોલ માટે વધારાની ક્ષમતાવાળી ફ્લાઇટ ચલાવવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એર ઇન્ડિયાએ જણાવ્યું કે આજથી 11 માર્ચ સુધી દિલ્હી અને ટોરન્ટો વચ્ચે 3 વધારાની ફ્લાઇટ ચલાવવામાં આવશે. 7 માર્ચથી 10 માર્ચ સુધી દિલ્હી અને ફ્રેન્કફર્ટ વચ્ચે 3 વધારાની ફ્લાઇટ અને દિલ્હી અને પેરિસ વચ્ચે 1 વધારાની ફ્લાઇટ ચલાવવામાં આવશે. આ સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસ શનિવાર સુધી સંયુક્ત આરબ અમીરાતના રાસલ ખેમાથી દિલ્હી, કોચી અને મુંબઈ માટે ખાસ ફ્લાઇટ ચલાવશે. દરમિયાન એર ઇન્ડિયાએ મુસાફરો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે અસરગ્રસ્ત મુસાફરોને તેમની ટિકિટ ફરીથી શેડ્યુલ કરવા અથવા રદ કરવા માટે કોઈ વધારાના ખર્ચ વિના સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સુવિધા આ વર્ષની 28 ફેબ્રુઆરીના રોજ અથવા તે પહેલા કરવામાં આવેલા બુકિંગ પર લાગુ થશે. પશ્ચિમ એશિયા, યુનાઇટેડ કિંગડમ અને યુરોપની ફ્લાઇટ માટે આ સુવિધા આ મહિનાની 10 તારીખ સુધી મુસાફરી માટે માન્ય રહેશે. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. આ ઘટના મંગળવારે વહેલી સવારે પૂંછ જિલ્લાના બિંબર ગલી વિસ્તારમાં બની હતી. સંરક્ષણ પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે સેનાના વ્હાઇટ નાઇટ કોપ્સ સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ શોધી કાઢી. સૈનિકોએ ઝડપથી કાર્યવાહી કરી અને ઘૂસણખોરને અટકાવ્યા. આ વિસ્તારમાં જમીન અને હવાઈ દેખરેખ વધારી દેવામાં આવી છે અને સમગ્ર સેક્ટરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં શ્રી રેડ્ડીએ રાજ્યમાં વધતી જતી વહીવટી અને સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેલંગણામાં વધારાના ભારતીય પોલીસ સેવા દળ અધિકારીઓની તૈનાતી કરવા વિનંતી કરી હતી. આ સાથે માઓવાદીઓની શરણાગતિ અને તેમના પુનર્વસનના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પછાત પ્રદેશોમાં વિકાસ કાર્ય માટે નાણાકીય સહાયની વિનંતી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઈરાનના બેલેસ્ટિક મિસાઇલ શ્રેણી સાથે સંકળાયેલી ડઝનબંધ સંપત્તિઓનો નાશ કર્યો છે. અગાઉ ઇઝરાયેલે પૂર્વી તહેરાનમાં એક મોટા ઈરાની આતંકવાદી શાસન લશ્કરી પરિસર પર હુમલો કર્યો હતો. વધુમાં અમેરિકી વાયુસેના દ્વારા ઈરાનમાં મોટા પ્રમાણમાં હવાઈ હુમલા યથાવત છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેમના દળોએ 20 વધુ ઈરાની જહાજો પર હુમલો કર્યો છે અથવા ડૂબાડી દીધા છે. અમેરિકી લશ્કરી સબમરીને ગઈકાલે ઈરાની યુદ્ધ જહાજ આઈરિસ દેના પર હુમલો કર્યો છે. હુમલા બાદ યુદ્ધ જહાજ ડૂબી ગયું હતું. અત્યાર સુધીમાં 78 લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને 80 મૃતદેહો મળી આવ્યા છે. ઇઝરાયેલે તહેરાનમાં ઈરાની શાસન સાથે જોડાયેલા બાસિજ અને આંતરિક સુરક્ષા કમાન્ડ કેન્દ્રો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા છે. કતારે ફક્ત યુએસ બેઝને નિશાન બનાવ્યા હોવાનો દાવો નકાર્યો છે. કતારના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હુમલાઓએ રહેણાંક વિસ્તારો અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. બીજી તરફ ઈરાન પણ આ ક્ષેત્રમાં હવાઈ હુમલા ચાલુ રાખી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 3 બેલેસ્ટિક મિસાઇલોને સફળતાપૂર્વક અટકાવી દીધી હતી. 129 ડ્રોન શોધી કાઢ્યા હતા. સાઉદી અરેબિયા દ્વારા 3 ડ્રોન અને 3 ક્રુઝ મિસાઇલો અટકાવવામાં આવ્યા છે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપે ઓપરેશન એપિક ફ્યુરી અંગે માહિતી આપતા જણાવ્યું કે લગભગ 2000 લક્ષ્યો પર હુમલો કરાયો છે. તેમણે કહ્યું કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને ભારે નુકસાન થયું છે અને અનેક બેલેસ્ટિક મિસાઇલ લોન્ચર અને ડ્રોન નાશ પામ્યા છે. અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિટ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈરાનમાં 1097 નાગરિકો માર્યા ગયાના અહેવાલ છે. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે દાવો કર્યો છે કે અમેરિકા અને ઇઝરાયેલ થોડા દિવસોમાં ઈરાની હવાઈ ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરશે. છેલ્લા કેટલાક કલાકોમાં તેરીની પશ્ચિમે આવેલા કારાજ અને ઇસ્ફાન શહેરોમાં ભારે બોમ્બમારા થયા છે. દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઇઝરાયેલ ઈરાન સાથેના યુદ્ધમાં મજબૂત સ્થિતિમાં છે. તેમણે દાવો કર્યો કે તહેરાનનો બેલિસ્ટિક મિસાઇલ ભંડાર ઝડપથી નાશ પામી રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. કંટ્રોલ રૂમનો સંપર્ક સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રોલ ફ્રી નંબરો દ્વારા કરી શકાય છે. વધુમાં અસરગ્રસ્ત દેશોમાં ભારતીય દૂતાવાસોએ 24 કલાક ઇમરજન્સી હેલ્પલાઇન પણ સ્થાપિત કરી છે. આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગે શરૂ થશે. ગઈકાલે પહેલી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 169 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 12.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 173 રન કરી મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડના ફિન સિફર્ટને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા છે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન સ્પર્ધાના બીજા દિવસે ભારતના સાત્વિક સાઈરાજ, રેંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, રોહન કપૂર, ઋત્વિકા ગડ્ડે અને આયુષ શેટ્ટીનો પહેલા તબક્કામાં પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. પુરૂષોને ડબલ્સમાં રેંકીરેડ્ડી અને આયુષ શેટ્ટીનો મલેશિયાની જોડી સામે પરાજય થયો હતો. મિક્સ ડબલમાં રોહન કપૂર અને ઋત્વિકા ગેડેને ફ્રેન્ચ જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અન્ય એક મેચમાં આયુષ શેટ્ટીનો અલવી ફરહાન સામે પરાજય થયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટેબ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાયસીના સંવાદની 11મી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે. રાજ્યસભાની 37 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે અંતિમ તારીખ. એર ઇન્ડિયાએ ટોરન્ટો, ફ્રેન્કફર્ટ અને પેરિસ ચાર્લ ડી ગોલ માટે વધારાના ક્ષમતાવાળી ફ્લાઇટ ચલાવવાની જાહેરાત કરી. અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ મુકાબલો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.